તારીખ 31/5/1997, ડાયરીના બોલ નંબર 492 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 77.
ધર્માત્મા પૂર્વ કર્મ નો ઉદય, પોતાના ઉદયિક ભાવો, પોતાને ઉત્પન્ન વિતરાગતા, તેમજ વર્તમાન પુરુષાર્થ, આ ચાર બિંદુઓનું સંતુલન વિવેક, ન્યાય અને માર્ગમાં પ્રગતિ, એ બધું લક્ષ્યમાં રાખી સહજ ભાવે વર્તે છે અથવા પરિણમે છે. ધર્માત્માનું પરિણમન લીધું છે, સહજ પરિણમન છે. હવે એ પરિણમનની અંદર ચાર વાતો છે. પૂર્વકર્મનો ઉદય એમને ચાલે છે, બધાને ચાલે, એમને પણ ચાલે છે. અને અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ હોય એટલે ગમે તેવો ઉદય આવે, મુનિઓને આવે છે. ઉપસર્ગ પરિષદ પૂર્વકર્મ નો ઉદય, પોતાના ઉદયિક ભાવો, પોતાની જે ભૂમિકાની યોગ્યતા છે તદ અનુસાર, એટલે પોતાની શક્તિ, શક્તિ ને અશક્તિ નું માપ એની અંદર. ઉદયિક ભાવમાં નબળાઈ લેવી અને પુરુષાર્થમાં સબળાઈ લેવી. સબળાઈ નબળાઈ સામે ઉદયની ડિગ્રી, ઉદયનો પ્રકાર કેવો છે, કેટલો જોરથી છે, નબળો તીવ્ર છે કે મંદ છે, અને પોતાની વિતરાગતા, એટલે અત્યાર સુધીની પ્રાપ્ત પરિસ્થિતિ, આત્મિક પ્રાપ્ત પરિસ્થિતિની પ્રાપ્તિ, આ ચારેયનું સંતુલન સાથે સાથે પોતાનો વિવેક, ન્યાય. કોઈ વખત પૂર્વકર્મના ઉદયમાં કોઈ વ્યક્તિઓ પણ સામે હોય છે, ન્યાય અને મોક્ષ માર્ગમાં પોતાની પ્રગતિ કરવાની છે. પાછું પડવાનું નથી પણ પ્રગતિ કરવાની છે. ન્યાયમાં કોઈ વખત બીજા જીવો પણ સામે હોય છે, અથવા ન્યાય નીતિ એમ, અને માર્ગમાં પ્રગતિ, એ બધું લક્ષ્યમાં રાખે સહજ ભાવે વર્તે છે અને સહજ ભાવે પરિણમે છે. ઉદયનો ક્રમ નો અંદાજ પણ જ્ઞાનમાં ભાસી જાય છે, કે જ્યાં ઉદય લંબાશે કે વધારે તીવ્ર થશે કે મંદ થશે, એ પણ એમને જ્ઞાનમાં ભાસી જાય છે. જેમ કે કૃપાળુદેવ નું દ્રષ્ટાંત લઈએ તો એ પોતે ત્યાગ કરે તો કઈ પરિણામ બગડે એવા નબળા નહોતા, પુરુષાર્થ ઘણો હતો. ત્યાગ કરે તો વિકલ્પ ન આવે, એટલે ત્યાગ કરી શકે એવું હતું. છતાં ઉદય નો અંદાજ હતો કે આ ઉદય કરવાથી, આ ત્યાગ કરવાથી ઘણા જીવોને બહુ મોટું નુકસાન થશે, અથવા ભાગીદારો વગેરેને અન્યાય પણ થશે. તમારા હિસાબે અમે ચીતર્યું, આખી જિંદગી ઓળમાં મૂકે અને તમે મંદરી અમને ઊંચા પડતા, વાણમાંથી મંદરીએ કોઈને નીચે પાણીમાં મૂકી દે તો શું થાય, એવા ભાવ થાય ને. એટલે પોતાની વિતરાગતા કેટલી વધી છે, આ બધી જાતનો કાર્ય પરખાનો એમને વિચાર હોય છે. પુરુષાર્થ તો ઘણો હતો પણ ઉદયનો જોર ઘણો હતો. એ ભૂમિકામાં જે પુરુષાર્થ હોવો જોઈએ એ ઘણો પુરુષાર્થ હતો, પણ એમને અંદાજ હતો કે આ ઉદયનું જોર ઘણો છે. આમ તો શું છે કે જે મુનિદશા અંગીકાર કરે છે જે જ્ઞાની, એને ખ્યાલ આવી જાય છે કે હવે આ જે સંસારના પ્રકારના ઉદયો છે એ મારા શાંત થતા વાર નહીં લાગે. કારણ કે પછી જે ફેરફાર થાય છે એમાં સર્વસંગ પરિત્યાગ થઈને જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પણ એક ઉદય જ છે. આમ તો બાહ્ય પરિસ્થિતિ તો ઉદય જ છે, એનો અંદાજ આપેલો આવી જાય છે. અને પુરસાદ તો હોય જ છે. વિવેક શું કર્યો એમણે કે ઉદયમાં કઈ નથી હવે ફેરફાર કરવો, એના બદલે ઉદય આવે એની અંદર પુરસાર્થ વધારવો છે. એક બીજો દ્રષ્ટાંત લઈએ લૌકિક એટલે થોડુંક વધારે સમજાશે. એક માણસ વેપાર કરે છે, વેપારની અંદર આવક ઓછી છે, જરા કેટલી આવક ઓછી છે, તો એનો બે સાઈડથી વિચાર થાય. કાં તો આવક પ્રમાણે ખર્ચ ઓછો કરી નાખો કે જેથી બીજી નવી તકલીફ ઊભી ન થાય, આટલી આવક છે માટે આપણે ખર્ચથી ઓછો થોડોક રાખવો. અને કાંઈ એમ વિચારે કે આવક વધારવે, વેપાર વધારવે, ખર્ચનો ઘટાડવો, ઠીક અથવા એ વગેરે નહીં ચાલે, આટલા ખર્ચામાં તો ઓછામાં ઓછો થશે, એમાં કઈ ઓછું ચાલે એવું નથી, આપણે વેપાર વધારો. બે માંથી એક તો રસ્તો પકડે ને. એમ આપણે જ્ઞાની પણ એવી રીતે વિચારે છે કે કાંઈ ત્યાગ કરવો અને પુરુષાર્થ વધારે, પુરુષાર્થ વધારવો, કા ત્યાગ ન કરવો અને પુરુષાર્થ વધારવો, બે માં પુરુષાર્થ વધારવો. હા, એટલે શું છે કે ઈ એમનો વિવેક છે, એમનો વિવેક છે ને ઈ દશાનું સંતુલન પણ છે. એ બહુ ઓછાને સમજાય એવો વિષય છે. એ જાડું જાડું સમજાવો એને એમ લાગે કે તો પછી એમને પુરુષાર્થ થી નબળાઈ હશે ત્યારે રહ્યા હશે ને. એમણે લખ્યું છે કે કદાચ અમે નિવૃત્તિમાં જેટલી નિર્જરા કરી હોત એના કરતા અધિક નિર્જરા અમે પ્રવૃત્તિમાં રહીને કરી છે. એ ઉલ્લેખ કર્યો છે. પોતાની અંતરંગ દશામાં એકદમ સભાનમાં છે, બેભાનમાં નથી ચાલતા, કઈ ભાનમાં ચાલે ને બરાબર.
પ્રબળતા હોય અથવા શ્રેણી ચડવાની પ્રબળતા હોય તો શાસ્ત્રની રચના થાય,
તો
શાસ્ત્રની રચના કરે,
શાસ્ત્રની રચના થઈ જાય છે. કરવા ફરવાની તો વાત છે ને, એ રચના સહેજ થઈ જાય છે. પુરુષાર્થની ગતિ વધતી હોય છે અને રચના થઈ જાય છે, સાઈડ બાય સાઈડ થોડો રાગ રહ્યો હોય એમાંથી થઈ જાય છે. એટલે તો એમાં એવું છે કે મોક્ષની ભૂમિકામાં આ બધા જજમેન્ટ બરાબર આવતા નથી, એટલે એ વિકલ્પ મૂકી દેવો. કેમકે એમાં અપરાધ થવાની જગ્યા વધારે છે, અપરાધ થવાનો અવકાશ વધારે છે, એટલે આપણે એ વેપાર મૂકી દેવો. નુકસાનીનો વેપાર આપણે નથી કરવો, નફો થાય એ વેપાર કરવો છે, પછી ભલે ઓછો નફો થાય પણ નુકસાન તો જોઈએ
નહીં. નુકસાનના કારણ વધારે
પડે એનું કારણ છે. એ દશા માપવા માટેની યોગ્યતા બહુ આગળ ઉપર હોય છે, અથવા જ્ઞાન દશા એવા વગર હોતી જ નથી. મુનિ દશાની માપ કે મુનિ દશાની ઓળખાણ પણ જ્ઞાન દશા એવા વગર થતી. એ દિશામાં આપણું કામ નથી, એ આપણું ક્ષેત્ર નથી, આપણો એ અધિકાર પણ નથી, એમ કરીને એ વાત મૂકી દેવી. એવી જ રીતે જ્ઞાનીઓના વિષયમાં પણ મૂકી દેવું, મુમુક્ષુ એ તો, અને એવી જ રીતે બીજા મુમુક્ષુઓના વિષયમાં પણ મૂકી દેવું, મુમુક્ષુ એ તો બધા સમય પાડી દેવા. આ એક દાપણ ભરેલી સલાહ છે, નહીતર આમાં નુકસાન થઈ જશે. યોગ્યતા નથી લાગતી, એટલે હું એમ કહું ભાઈ તમારું કામ નથી, તમે તમારું સંભાળો, કામ તમારું નથી, અને તમારી યોગ્યતા બહારનો એ વિષય છે, એટલે એ તમે છોડી દો એ વાતને. શું યાર બીજી આર્ગ્યુમેન્ટ નહીં, મૂકી દો, એ યોગ્ય છે કે અયોગ્ય છે એ સમજાવવાની જરૂર નથી, તમે આમ વાત મૂકી દો. સાચી વાત એ છે. તીવ્ર થાય, તીવ્ર થાય, નુકસાન વધી જાય. ઉદયનો ક્રમ પણ નો અંદાજ પણ જ્ઞાનમાં ભાસી જાય છે જ્ઞાનીને. તદનુસાર બાહ્ય પ્રવૃત્તિ નિવૃત્તિનો વિવેક, બારમા પ્રવૃત્તિ રાખવી કે ન રાખવી, નિવૃત્તિ લેવી, એનો વિવેક ઉદયિક ભાવ અને પુરુષાર્થના પ્રમાણમાં સ્વશક્તિ અનુસાર સહજ પરિણમનનો પ્રકાર તથા બહારના દ્રઢક્ષેત્ર કાળ ભાવ આદિનું માપ પોતાના જ્ઞાનમાં એમને આવી જાય છે. આ બધું એક સાથે જ્ઞાનમાં ભાસી ને એનું કોર્ડિનેશન થાય છે. ઊંડી વાત છે, પણ પ્રેક્ટિસ હોય તો વાંધો નથી આવતો. ડ્રાઇવિંગ કરો ત્યારે 7-8 ઓપરેશન એ કારે કરવા હોય તો સેકન્ડોમાં કરાય છે કે નથી કરાતા? ગમે એટલી ગડદી હોય, ગમે એટલો ટ્રાફિક હોય, ક્યારે લાઇટ ટાઈમ બતાવી, લાઇટનું સિગ્નલ આપવું, ક્યારે સાઇડ સિગ્નલ આપવું, બીજા ઓપરેશન ઉપરાંત આ બધા થાય, ઓપરેશન ચાલે છે કે નથી ચાલતા? એટલે એવું કઈ નથી, એ બધું સહજ ચાલે છે. અને તેથી પ્રવૃત્તિમાં રહે કે નિવૃત્તિ ધારણ કરે, તેથી પ્રવૃત્તિમાં રહે કે નિવૃત્તિ ધારણ કરે, બંને અવસ્થામાં નિર્વાદ સાધે છે, બંને અવસ્થામાં નિર્જરાજ સાથે છે. એવું નથી કે નુકસાન કરે છે, પ્રવૃત્તિ મારી એટલે નુકસાન કરે છે એમ વિચારવા યોગ્ય નથી. એવી વાત છે. બેન શ્રી વચનામૃતમાં લખ્યું છે, લોકો જ્ઞાનીને ઘણીવાર પ્રવૃત્તિમાં જોવે છે, પણ જ્ઞાની ઊંડે ઊંડે ક્યાં વિચારતા હોય છે એની ખબર બહારની પ્રવૃત્તિ જોવા વાળાને નથી હોતી. એ આત્મામાં ઊંડે ઊંડે ક્યાંય પ્રવર્તન જો વિચારતા હોય તો બાહ્ય પ્રવૃત્તિ જોતા હોય, બાહ્ય દ્રષ્ટિથી એને શું ખબર પડે, કાંઈ ન ખબર પડે. પછી માપ કાઢવા બેસો તો માપ સીધા નીકળે, ઊંધા નીકળે, ઊંધા નીકળી જાય. બંને અવસ્થામાં નિર્જરાજ છે, નિર્જરાજ સાધે છે. અને જે કઈ થાય છે પ્રવૃત્તિ પણ સહજ છે અને નિવૃત્તિ પણ સહજ છે. કોઈ હઠથી તાણી ખેંચીને કોઈ વાત નથી કરતા. ત્યાં નિવૃત્તિ યોગ હોય સહજતામાં પુરુષાર્થ પણ સહજ છે, અકર્તાપણું પણ સહજ છે. બીજાને જે કર્તૃત્વનું જોર આવે પ્રવૃત્તિમાં કે ત્યાગમાં, બે માંથી એક માનું આવે, ન પ્રવૃત્તિમાં આવે ન ત્યાગમાં આવે. આમ શું ચિંતા નથી કોઈ, સહજપણ વર્તવા વાળાને શું છે ચિંતા નથી. ત્યારે એવી ચિંતા થતી નથી કે કોઈ ઉદય મને ધક્કો મારી દેશે, એટલે ઉદય થી બીક લાગવાનો સવાલ નથી. કેમ કે એમને પોતાના પુરુષાર્થ ઉપર, પોતાના આત્મા ઉપર ઘણો વિશ્વાસ હોય છે. એ વિશ્વાસનું માપ બીજાને ના આવે. તમે સ્ટીયરિંગ ઉપર બેહો ને સેલ્ફ કોન્ફિડન્સ નો પ્રેસિડેન્ટ થાય, બીજું કઈ ના થાય. પછી ગાડી ફાસ્ટ ચલાવે કે સ્લો ચલાવે એ પછી ની વાત છે, પણ કોન્ફિડન્સ તો હોય તો જ સ્ટીયરિંગ ઉપર બેસે. એ વાત છે, આત્મવિશ્વાસ તો જોઈએ ને. એક વાત એવી છે, તમારે ગાડીમાં પેટ્રોલ ની ટાંકી તમે ફૂલ કરાવી હોય પછી પેટ્રોલ ખૂટી જશે તો વિકલ્પ ક્યારે આવ્યો છે? ગાડી ચલાવવાનો તો સ્ટાર્ટ કરી પેટ્રોલ પંપ ગાડી ફૂલ કરાવી ને ગાડી સુધી પેટ્રોલ પંપ ની બહાર કાઢી વખતે વિકલ્પ આવે છે કે આમાં ખુશી ખૂટી જશે તો ખૂટી જશે તો ખૂટી જશે તો થાય છે? એવું કઈ ન થાય ને. તો એ તો પેટ્રોલ પુરાવ્યું છે ને, આ તો પ્રત્યક્ષ એને અનંત સુખધામ દેખાય છે, તો જ અનંત કહેવાય ને. અનંત સુખધામ દેખાય છે, અનંત શાંતિ નું ધામ છે, એમાંથી શાંતિ નો પ્રવાહ પ્રત્યક્ષ છે. પછી અવિશ્વાસ નું શું કારણ છે? અનંત શાંતિ પ્રત્યક્ષ દેખાય છે, એનો પરિણામ પ્રવાહ પરિણામ નો પ્રવાહ પણ એમાંથી ચાલુ છે, એ પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. પછી વિકલ્પ છે નો, આમ થશે ને તેમ થશે, પણ સમજે કે હું સુખ કોઈ બાધા પમાડે એવું છે આમાં? જે અનંત સુખધામ છે તો બી આ વાત છે, પાછો એની પહોંચ નથી ત્યાં કે એને ઓછું કરી નાખે કે મેં એને ધક્કો મારી દઈએ, એની નિશ્ચિંતા બીજી જાતની છે. એને જે નિશ્ચિંત પણ હોય છે એ ચિંતા જ ન થાય કોઈ પણ પરિસ્થિતિમાં ચિંતા. માનો કે જરાક મચક આવી તો થોડું નળવેલ જેવું છે, એમ નળિયો વેલ હું ગયા હવે એમ અંદર સુધી ડૂબકી મારી હવે શક્તિ ઉભી થઈ જાય સીધી રીતે. કેમ કે ત્યાં ભંડાર ભર્યો છે, પતી ગયો એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ નો વિવેક ઔદ્યોગિક ભાવ અને પુરુષાર્થ ના અનુપાત એટલે પર્સન્ટેજમાં સ્વશક્તિ અનુસાર સહજ પરિણામ નો પ્રકાર જોઈને તેમજ બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો માપ આવી જતા પછી ડિસિશન નિર્ધાર નિર્ણય કરે છે, આમ કરાય ને આમ ન કરાય. અને એ નિર્ણય કર્યા પછી પ્રવૃત્તિમાં રહે કે નિવૃત્તિ ધારણ કરે, બંને અવસ્થામાં નિર્જરાત સાધે છે. ત્યાં નિવૃત્તિ યોગ હોય તો શું છે, પ્રવૃત્તિ છોડી સહેજ છોડી શકે એવું છે, એ પ્રમાણે છોડી દે, નિવૃત્તિ માં આવી જાય તો નિવૃત્તિ યોગ કહેવાય. એને ત્યાં નિવૃત્તિ યોગ હોય તો અન્ય પાત્ર જીવોને હિત માર્ગમાં વધુ પ્રમાણમાં નિમિત્ત પડે છે. પ્રવૃત્તિ ને નિવૃત્તિ માં ફેર ક્યાં પડે છે? એમને ફેર નથી પડતો, બીજાને ફેર પડે ચોક્કસ. જો પ્રવૃત્તિમાં હોય તો બીજાને સમય આપી ન શકે અથવા સમયનો અવકાશ ઘટી જાય પોતાની પ્રવૃત્તિમાં જે સમય ચાલ્યો જાય એટલે. ત્યાં જો નિવૃત્તિ યોગ હોય તો અન્ય પાત્ર જીવોને હિત માર્ગમાં વધુ પ્રમાણમાં નિમિત્ત પડે છે. પરંતુ નિવૃત્તિ યોગમાં પ્રભાવનો વિકલ્પ વધુ ગૌણ કરવો ઉચિત લાગે છે. એ વિવેક છે, પાછો એ પારમાર્થિક વિવેક છે. એવું બને છે તો બહારમાં જે બનવાનું હોય એ પ્રકારે બને છે, પણ અભિપ્રાયમાં એ નથી. અભિપ્રાયમાં તો પરંતુ કરીને લખ્યું છે. નિવૃત્તિ યોગમાં પ્રભાવનો વિકલ્પ વધુ ગૌણ કરવો એ ઉચિત લાગે છે. આપણું પોતાના આત્મકલ્યાણમાં વિશેષ અગ્રેસર થવો અને જેટલો બને એટલો બહાર પ્રવૃત્તિનો વિકલ્પ છે એને ગૌણ કરવો. કરે તો પછી ગૌણતા એ કરે છે, શું કરે તો પણ ગૌણતા એ કરે છે. એટલે પછી પ્રવૃત્તિ એને કેવી રીતે બાધક થાય કે ન થાય? કોઈ માનો કે કોઈ ઉદય એવો આવે કે બાહ્ય પ્રભાવ નાની પ્રવૃત્તિ છૂટી જાય તો પછી એનો ખેદ થાય ન થાય? કેમ કે અભિપ્રાયમાં તો પહેલેથી એમ છે કે આ તો ગૌણતા એ ચાલતું હતું, ચાલો છૂટ્યું તો ઠીક છે, આપણું કામ વધારે સારી રીતે ચાલશે. ભલું થયું, ભાંગી જંજા, એમાં કઈ બીજો વાંધો આવતો નથી. નિવૃત્તિ યોગ હોય તો અન્ય પાત્ર જીવોને હિત માર્ગમાં વધુ પ્રમાણમાં નિમિત્ત પડે છે, પરંતુ પોતાને નિવૃત્તિ યોગમાં પ્રભાવનો વિકલ્પ ગૌણ કરવો, વધુ ગૌણ કરવો ઉચિત લાગે છે. તો પણ પુરુષાર્થમાં અવશ્ય ઉગ્રતા જ સાથે છે, ગમે તે પ્રકારે પુરુષાર્થમાં ઉગ્રતા સાથે છે. અને પ્રભાવના તો પુણ્યયોગ અનુસાર થાય છે, એટલો પુણ્યયોગ હોય એટલી પ્રભાવના થાય. એમાં વિકલ્પ શું કરે? કાંઈ નહીં. વિકલ્પની મર્યાદા વિકલ્પમાં સમાપ્ત થાય છે. બહારના કાર્યો પુણ્યયોગ અનુસાર થવા યોગ્ય હોય તે થાય ને ન થવા યોગ્ય હોય તે ન થાય. તીર્થંકર પ્રકૃતિમાં અનુસંધાનમાં બધું ચાલ્યું છે. સમવસરણનું કાર્ય અહીંથી શરૂ થયું છે. એમના સર્વ સમવસરણમાં જે જીવો આવવાના છે, કોઈ પુણ્યયોગે આવવાના છે ને, કોઈ પુણ્યયોગે આવવાના છે. એ પુણ્યયોગ અહીંથી શરૂ થયો છે બીજા જીવોને ગુરુદેવના પ્રવચનોના નિમિત્તે. ગુરુદેવ તો પોતાનો સ્વાધ્યાય કરો પ્રવચનમાં. ભાઈ પ્રવૃત્તિ થઈ કે ન થઈ? કે થઈ. તો થઈ એમાં શું થયું? કે બીજા જીવોને કોઈને વર્તમાનમાં પારમાર્થિક લાભ થયો, કોઈને પારમાર્થિક લાભ ન થયો, તો કોઈને પુણ્ય એવા પ્રકારના બંધાણા સમસરણ સુધી પહોંચી જાય. તીર્થંકર દ્રવ છે, વારંવાર એને ભાવ આવે કે મારે તો સાથે જ રહેવું છે, મારે તો ઠેર સમવસરણ સુધી સાથે જ રહેવું છે. બહુ બુદ્ધિ વાળા માણસો એ સૂર્યકૃતિ ભગવાન ની સ્થાપના નો નિષેધ કર્યો, અને ઘણા ઓછી બુદ્ધિ વાળા એ અનુમોદના કરી. આવું બન્યું છે, પ્રત્યક્ષ વાતો નજરે જોયેલું છે. એ વખતે પછી અમે એમ લેતા હતા કે ભાઈ એવા લોકોને સમસરણમાં આવવું નહીં હોય, ના લોકો વામનો ભાવ હશે એટલે અત્યારથી જ એમ કે છે કે નહીં સુધી કે ભગવાન વાપ એવા કીધીની વાત કીધી, આપણે અત્યારથી જ મજા લઈ લે એમને. જવાબ ન દઈએ કે બુદ્ધિ વગર થાય છે કે યોગ્યતા કામ કરે છે, બુદ્ધિ કરતા તો વધારે. મેનશ્રી એમ કહેતા કે ગુરુદેવ અહીંથી સ્વર્ગમાં આવી ગયા, દેવની પર્યાયમાં છે અત્યારે. દેવની પર્યાયમાં તો કઈ પ્રત્યક્ષ આવતા નથી, એ પ્રકારનો પુણ્યયોગ તો છે નહીં. કઈ નહીં, આપણે તીર્થંકર ના સ્વરૂપે લઈ આવ્યા પાછા, દેવ ના સ્વરૂપે ન આવ્યા તો અરિયંત ના સ્વરૂપે પાછા લઈ આવ્યા એમ કેતા. ભાવિ લેગી નયા અરિયંત તીર્થંકર છે કે નહીં, તો એ સ્વરૂપે લઈ આવ્યા આપણે. ચાલો એ ન આવ્યા તો બીજી રીતે લઈ આવ્યા, પણ આપણી ભાવના છે એટલે કોઈ ને કોઈ રીતે દોડે બાંધીને પણ લાવવા વગર ન રહી. કાળ કાઢી નાખ્યો એમ કેતા. બીજું કે ચોથા ભવ્ય તીર્થંકર થશે, એમાં અસંખ્ય અબજ વર્ષો જશે. કેમ કે બે તો દેવના પ્રભુ છે, આ તો અત્યારે તો માનો કે વૈમાનિક દેવ માં બે થી ચાર સાગરો પંપ માં જાય, મિનિમમ બે સાગરો પંપ ને મેક્સિમમ ચાર સાગરો પંપ માં ગયા હોય મહેન્દ્ર સનત કુમાર માં. પછી મુનિ થઈને જયારે સ્વર્ગ માં જશે ત્યારે તો મોટું જંકશન પાછું આવશે, એ આયુષ લાંબુ બાંધશે. એક સાગરો પંપ માં અસંખ્ય બધું વર્ષ છે, તો કે બધો કાળ આપણે કાપી નાખ્યો અત્યારે સૂર્યકૃતિ ભગવાન સમજો ને, અબજો વર્ષ કાપીને આપણે લઈ આવ્યા. ભાવના આવું કામ કરે છે. ઓલા વિરોધ કરનાર ને આ વાત ક્યાંથી સમજાય, કેવી કેવી ભાવના હોવાની અંદર હોય છે. એટલે એમ કેવું એને કહેતા આપણે, તમને ન સમજાય તો કાંઈ નહીં, પણ કોઈની ભાવના નો નિષેધ નહીં કરો. અનુમોદના ન થાય તો તમારી યોગ્યતા, પણ કોઈની ભાવના નો નિષેધ નહીં કરો. હા, એ તો સ્થાપના માટેનો વિષય હતો, સ્થાપનાના પ્રસંગ પૂરતી વાત હતી. જયપુર વાળા બધા દિગંબર સમાજ ને ઉશ્કેરશે અને વિરોધ મોટો થશે, બોલી ગયા હતા એમ જ કર્યું હતું. એટલે એ વખતે પછી હિંમત વાળા હિંમત ન રહી તો માણસ ફીર છોડીને ભાગી જાય. એટલે એમ પૂછો તો
જય સનાતન જય ધર્મનો જય.